الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا محمد خاتم النبيين وعلى آله وصحبه وعلى من تبعهم بإحسان إلى يوم الدين. મારી કોશિશ એ રહેશે કે હું ગુજરાતીમાં કંઈક બોલું, કેમ કે અમે 95% ભાષણ ઉર્દુમાં આપવામાં ખેડવાયેલા છે. ઉર્દુ, ફારસી, અરબી એ અમારી ભાષણની ભાષા હોય, તે છતાં હું આજે પૂરી કોશિશ કરું છું કે ગુજરાતીમાં તમારી સમક્ષ કંઈક વાતો રજૂ કરું. પહેલી વાત, થોડીક મિનિટો હું બંધારણ બાબતે જરૂર તમારા સામે મારી લેવી છે. 1947 15 ઓગસ્ટના આપણો દેશ આઝાદ થયો. દેશનું પોતાનું કોઈ બંધારણ ન હતું. 29 ઓગસ્ટ 1947ના દિવસે આપણે એક બંધારણ બનાવવા માટે કમિટીની રચના કરવામાં આવી. એ બંધારણીય પ્રથમ કમિટીમાં મૌલાના હિફઝુર રહમાન સેહારવી રહમતુલ્લાહ અલે, જીવનના વિશે માત્ર એક જ લાઈન કહીશ કે જે દિવસે મૌલાના હિફઝુર રહમાન સાહેબ સેહારવીનું મૃત્યુ થયું, પંડિત જવાહરલાલ નહેરુ ભૂલી ગયા કે હું ભારતનો વડાપ્રધાન છું. આખી અંતિમ યાત્રામાં પંડિત નહેરુ પગપાળા ચાલ્યા અને જ્યારે દિલ્હીની જુમા મસ્જિદના સામે મૌલાનાની જનાઝાની નમાઝની તૈયારી થઈ તો જનાઝાની નમાઝ જેઓએ પઢાવી એના પાછળ પ્રથમ હરોળમાં પહેલી સફમાં ઇમામના પાછળ ઊભા રહેનાર ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા. અને પંડિતજીએ તે દિવસે શબ્દો કહેલા કે મૌલાના હિફઝુર રહમાન સાહેબ સેહારવી ક્યાં ચલે ગયે, ભારત દેશને અપના એક બહુત બડા હીરા ગુમા દિયા હૈ. તે મૌલાના હિફઝુર રહમાન સેહારવી એ પ્રથમ બંધારણીય સમિતિના સભ્ય હતા. એવી જ રીતે મૌલાના હસરત મોહાની, મૌલાના હસરત મોહાની વિશે શું કહેવું, જવાહરલાલ નહેરુજી એક વેળા મૌલાના અબુલ કલામ આઝાદને કહ્યું કે હસરત મોહાનીને એટલું સમજાવો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે જે ભથ્થું મળે છે તે ભથ્થું લઈ લીયા કરે. એટલા માટે કે મૌલાના હસરત મોહાનીએ સ્વતંત્ર ભારતની પાર્લામેન્ટના સભ્યોને જે ભથ્થું મળતું હતું તે પણ કદી તેનો સ્વીકાર નથી કર્યો. તો ખુદ પંડિત જવાહરલાલ નહેરુએ મૌલાના આઝાદને કહ્યું કે તમે હસરત મોહાનીને સમજાવો કે તે એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે જેઓને ભથ્થું મળે છે તેનો સ્વીકાર કરી લે. અને તે મૌલાના હસરત મોહાની હતા કે સંસદ ચાલુ હોય તો મેમ્બર ઓફ પાર્લામેન્ટને જે બંગલાઓ મળતા હોય તેમાં કદી રહ્યા નથી, સંસદના સામે જે જૂની મસ્જિદ છે તે મસ્જિદના અંદર રાતવાસો કરતા હતા. અને ત્યાંથી જ સિટી બસના અંદર અવન જવન કરીને એઓ સંસદની દરેક સભાઓમાં હાજરી આપતા હતા, એવા મૌલાના હસરત મોહાની. એવી જ રીતે મૌલાના સૈયદ અબુલ કલામ આઝાદ રહમતુલ્લાહ અલીનું નામ તો, જેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી, આજે આપણે બહુ ફખરના સાથે કહીએ છીએ કે પ્રથમ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી, એજ્યુકેશન મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તે એક મૌલાના સાહેબ હતા, હઝરત મૌલાના સૈયદ અબુલ કલામ આઝાદ રહમતુલ્લાહ અલે. એ ત્રણ વડીલો, આલિમો, બુઝુર્ગો એ પ્રથમ બંધારણીય સભાના સભ્ય હતા. એસ કમિટીએ નવેમ્બર 1947 અંદર બંધારણનો એક નકશો ચિતાર રજૂ કર્યો. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે 166 દિવસનું એક જાહેર સત્ર બોલાવવામાં આવે અને એના ઉપર બંધારણ બાબતે ખુલ્લા મને ચર્ચા કરવામાં આવે. 166 દિવસ પરિપૂર્ણ કરવા માટે વિવિધ રજાઓ અને બધી બાદબાકી કરતા પૂરા 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય વીતી ગયો અને બંધારણ સભાના અંદર ભારતના બંધારણના ઉપર મુક્ત મને ચર્ચા કરવામાં આવી. 308 સભ્યોની બંધારણ સભાએ ભારત દેશના આ બંધારણના ઉપર ચર્ચા કરી અને 24 જાન્યુઆરી 1950ના દિવસે હિન્દી અને અંગ્રેજી બંધારણની કોપીઓ ઉપર બંધારણ સભાના સભ્યોએ પોતાની સિગ્નેચર કરી અને 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું આ બંધારણ અમલના અંદર આવ્યું. આ એક ટૂંકો ઇતિહાસ છે ભારત દેશના બંધારણનો. સાંભળી દો કાન ખોલીને, બંધારણના અંદર પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જે માનવ જાતને લેસન અને પાઠ ભણાવ્યા હતા તેને ભારતના બંધારણના અંદર લેવામાં આવ્યો. સમાનતા, પૈગંબર સાહેબનો સબક જે ભારતના બંધારણમાં આવ્યો, બંધુત્વ એ પૈગંબર સાહેબને શીખવાડેલો સબક આપણા ભારતના બંધારણમાં આવ્યો, દરેક ધર્મ સાથે સારો વ્યવહાર અને કોઈ પણ ધર્મને બુરું ન કહેવું એ કુરાનનો સંદેશ ભારતના બંધારણમાં આવ્યો, દરેકને સમાન હક્કો મળે, પ્રગતિ કરવાની તક મળે જે પૈગંબર સાહેબનો સંદેશ એ ભારતના બંધારણના અંદર આવ્યો. દેશવાસીઓ, જેવી રીતે મકાન ઘર સંપૂર્ણ રીતે બની જતું હોય ત્યારે ઘરના માલિકને કેવી ખુશી થતી હોય તેવી જ ખુશી ભારતવાસીઓને 26 જાન્યુઆરી 1950ના દિવસે થઈ હતી કે આપણું બંધારણ હવે આપણા દેશના અંદર લાગુ કરવામાં આવ્યું છે. અંસારી સાહેબ પડકારની વાત કરતા હતા, સાંભળી લ્યો. આજે 71મા વર્ષે જો ભારત દેશના સામે સૌથી મોટો કોઈ પડકાર હોય તો એ પડકાર છે ભારતના આ બંધારણને બચાવવાનો, બંધારણના મૂલ્યોને સાચવવાનો. બંધારણે જે દરેક ધર્મ જ્ઞાતિના લોકોને જે હક અને અધિકારો આપેલા છે તેની રક્ષા, તેની સાચવણી અને દરેક નાગરિકને તેના સમાન હક્કો મળે એ આજના સમયનો ભારત દેશનો સૌથી મોટો પડકાર છે. અને એ પડકાર ડોક્ટર અશ્વિન કાપડિયા સાહેબને વિચારો, બહુ જ સુંદર એવો એ વિદ્યાર્થી પેઢીને અપીલ કરી. માન્ય કાપડિયા સાહેબ, વિદ્યાર્થીઓ સાથે વડીલોને પણ એ જ અપીલ આપણે કરવાની છે કે માન્ય માત્ર ટીવી એ તમારો આઈડિયલ નથી. તેમાં સાહેબના પવિત્ર શબ્દોમાં હું 1-2 શબ્દ ઉમેરી દઉં એવોની છૂટથી, પરમિશનથી, કે ટીવી હોય, ઇન્ટરનેટ જેવું જાડું હોય, ઇન્ટરનેટ એક શૈતાનિક જાળ છે, શૈતાનની બનાવેલી જાળ છે. ટીવી અને ઇન્ટરનેટ એ તમારા આદર્શ નથી, એ તમારા આઈડિયલ નથી. તમારા આઈડિયલ કોને બનાવવાના છે? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, એઓને જેઓએ મહાન બનાવ્યા તેઓને તમારે પોતાના આઈડિયલ બનાવવાના છે. અમારા વાક્યો તમે જરા ધ્યાનથી સાંભળજો. જેઓએ આપણે કાપડિયા સાહેબના વક્તવ્યમાં સાંભળ્યું, એક પોરબંદરના વાણિયાના છોકરાને જેણે મહાત્મા ગાંધી બનાવ્યા તે કોણ આઈડિયલ હતા? તે કોણ વ્યક્તિઓ હતા? તેઓને આજે આપણે સૌએ આઈડિયલ અને નમૂનો બનાવવાના છે. બે ત્રણ મિનિટમાં તમને મહાત્મા ગાંધીજીની વાત કહું. સૌ પ્રથમ ગાંધીજી 1899માં સાઉથ આફ્રિકા ગયા. 1906 સુધી મહાત્મા ગાંધીજી એક બેરિસ્ટર અને વકીલ તરીકે સાઉથ આફ્રિકામાં રહ્યા. 1907માં ભારત પરત આવ્યા. ફરી 1910માં સાઉથ આફ્રિકા ગયા. 1914માં ભારત પરત આવી ગયા. અને 1914 પછી તેઓ પછી આફ્રિકા નહીં ગયા. મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકા શા માટે ગયા? બે ભારતીય વેપારીના એક કોર્ટ મેટરમાં, એક ન્યાયિક પ્રક્રિયામાં એક બેરિસ્ટર તરીકે તેઓ ત્યાં ગયા હતા. અને આપણે ગુજરાતી છે એટલે આપણા અંદર જ રાખીએ કે લડનારા બંદેવ વેપારી જેઓની કોર્ટ મેટર હતી તે બંદેવ આપણા ગુજરાતી જ હતા. એ બી આપણે એક સમજવાનો વિષય છે. 1914માં ભારત પરત આવ્યા પછી તે દિવસોમાં એક ઘટના ઘટે છે. તે ઘટના તમારા સામે લાવવા પહેલા એક થોડી મિનિટો તમારા સામે એ લઈશ કે મુસ્લિમોએ ભારતની આઝાદી માટે શું યોગદાન આપ્યું, શું તો ઇતિહાસ છે. 1757 ઈસવીની વાત યાદ કરો. નવાબ સિરાજુદ્દૌલા પ્લાસીના મેદાનમાં અંગ્રેજો સામે ભારતની આઝાદી માટે પોતાની જાનની કુરબાની આપે છે. 1757થી ઇતિહાસ શરૂ થાય છે. 1799 યાદ કરો, જ્યારે સુલતાન ટીપુ શહીદ શ્રીરંગાપટ્ટનમના મેદાનમાં અંગ્રેજોના સામે પોતાના સાથીઓના સાથે ભારત દેશના માટે કુરબાની આપે છે. 1803 ઈસવી સૌ પ્રથમ હઝરત શાહ અબ્દુલ અઝીઝ સાહેબ દહેલવી, દિલ્હીના અંદર આજે પણ તે મસ્જિદ છે, ગોવિંદ પંત હોસ્પિટલના પાછળ એક ગુમનામ મસ્જિદ, તેમાં બેસીને હઝરત શાહ અબ્દુલ અઝીઝ સાહેબ દહેલવીએ 1803 ઈસવીમાં પ્રથમ ફતવો લખ્યો. ફતવો એટલે કે ધાર્મિક હુકમ, કે ભારત દેશ અંગ્રેજોનું ગુલામ બની ચૂક્યું છે અને તેને આઝાદ કરાવવું દરેક નાગરિકની ફરજ બને છે. ત્યાર પછી 1857નો વિપ્લવ યાદ કરો. હું નથી કહેતો
પંડિત મેવારામ ગુપ્તાજીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 1857ની લડાઈ વેરા 55,000 મૌલવીઓને અંગ્રેજોએ ફાંસીના માછડે લટકાવ્યા હતા. એ પંડિત મેવારામ ગુપ્તાજીએ લખ્યું છે કે 1857ના વિપ્લવ વેરા 55,000 મુસ્લિમ મૌલવીઓને અંગ્રેજોએ ફાંસીના માછડે ચડાવ્યા હતા. શા માટે? કે તે મૌલવીઓ માથા પર કફન બાંધીને બ્રિટિશ સરકારના સામે સશસ્ત્ર લડતના અંદર આગળ હતા, જેના લઈ અંગ્રેજોએ સમજ્યું કે ભારત દેશના અંદર જ્યાં સુધી આ મૌલવીઓની ચળવળ બાકી રહેશે, ચાલુ રહેશે, ત્યાં સુધી ભારત દેશને ગુલામ બનાવવો, સંપૂર્ણ ગુલામ બનાવવો અશક્ય છે. જેથી પહેલી ફુરસદમાં મૌલવીઓને ફાંસીના માછડે લટકાવવામાં આવે. દિલ્હીથી લઈને મેરઠ સુધી દરેક વૃક્ષ પર ફાંસીના માછડાઓ લટકાવવામાં આવ્યા. ને બ્રિટિશ સરકારનો ઓર્ડર હતો કે જેના ચહેરા પર દાઢી હોય, માથા પર ટોપી હોય, કાપડિયા સાહેબ કહેતા હતા તેમ સફેદ પહેરેલા કપડાં હોય અને કફની ઇજાર હોય, કા એ મૌલવીઓ જે સિમ્બોલને આજે દુઃખના સાથે 71મા પ્રજાસત્તાક દિવસે એમ કહેવું પડે છે કે જે સિમ્બોલને અંગ્રેજોએ દેશના વફાદાર હોવાનું સિમ્બોલ ગણાવીને ફાંસીના માછડે લટકાવવા માટે નિશાની જાહેર કર્યું હોય, દુઃખ છે આજે એ સિમ્બોલને આતંકવાદનું એક સિમ્બોલ બનાવવામાં આવ્યું. એનથી વધારે દુઃખદ વસ્તુ કઈ હોય? 55,000 મૌલવીઓને લેડી થોમ્સન પોતાના પુસ્તકમાં લખે છે કે હું મારા હસબન્ડના સાથે દિલ્હીમાં સાંજના સમયે ફરવા નીકળતી. લેડી થોમ્સન લખે છે, મારા હાથમાં હું રિવોલ્વર લઈને જતી, એટલા માટે કે હું મુસ્લિમ મૌલવીઓના ઉપર દયા કરવા ઈચ્છતી હતી. આગળ લખે છે લેડી થોમ્સન, ભવિષ્યમાં મારું પુસ્તક વાંચનાર કદાચ સવાલ કરશે કે રિવોલ્વર વડે મેં કેવી રીતે દયા કરી. રિવોલ્વર એ તો અત્યાચારના માટે પણ વપરાય છે, રિવોલ્વર વડે મેં કેવી રીતે દયા કરી? તો અમારા અંગ્રેજો, અંગ્રેજ અમલદારો મુસ્લિમ મૌલવીઓને પકડતા, પકડીને તેઓનો પેટ ચીરીને તેના અંદર મીઠું ભરતા, કે ગરમ ગરમ પીગાળેલું તાંબુ અંદર ભરી દેતા અને તેઓને ઇન્ડિયા ગેટના સામે તડપતા જમીનના ઉપર છોડી દેતા. મારાથી એ દ્રશ્યો ની જોઈ શકાતા તો હું રિવોલ્વર લઈને એઓને ગોળી મારી દેતી, જેનાથી તે અસહ્ય પીડાઓથી છુટકારો પામી શકે. આ લેડી થોમ્સને લખેલા શબ્દો છે. અને આઈબી ઇન્જિનિયર સાહેબે પોતાના પુસ્તકમાં લખ્યું છે, 1857ના વિપ્લવ વેળા 5,00,000 મુસલમાનોને અંગ્રેજોએ મોતની સજા આપી. 5,00,000 મુસલમાન 1857 વેળા એઓને સજા આપવામાં આવી અંગ્રેજોના જરીએ. આ દેશના માટે, આઝાદીના માટે 1857ના વખતનો આ ઇતિહાસ. અને આ બધી વસ્તુઓ અંગ્રેજ લેખકો, અને આજે પણ હું તમને ખુલ્લો આહ્વાન કરું છું, ચાલો બ્રિટિશ લાઇબ્રેરી લંડન, ઇન્ડિયા લાઇબ્રેરી લંડનના અંદર એના આધારભૂત પુસ્તકો અને એના રેફરન્સ ત્યાં છે. આજે પણ બ્રિટિશ લાઇબ્રેરી, ઇન્ડિયા લાઇબ્રેરી લંડન સિટીના અંદર, જેના અંદર આ બધી વસ્તુઓનો ઉલ્લેખ છે. અને માત્ર તમને મારા તરફથી
એ વાતના ઉપર યકીન અપાવવા માટે કહું છું કે આ પુસ્તકો અને એ પુસ્તકો દરેકના માટે ખુલ્લા છે અને હું અલ્હમ્દુલિલ્લાહ બ્રિટિશ લાઇબ્રેરી લંડનનો સભ્ય છું. હવાઈ ફાયરિંગ નથી કરતો હું, જૂઠું બોલવું એ અમારી આદત નથી. અને એ પુસ્તકો અને એ બધા જ આધારભૂત રેફરન્સ ત્યાં છે આજે પણ અંગ્રેજી ભાષામાં, તમે એને જોઈ શકો છો. ત્યાર પછી આગળ જઈને 1866 ઈસવીમાં દારુલ ઉલુમ દેવબંધ મદરેસાની સ્થાપના કરવામાં આવી. જે દિવસે દેવબંધ મદરેસાની સ્થાપના કરવામાં આવી તેના પાયાને હેતુઓમાં એક ભવ્ય હેતુ એ હતો કે ભારતની આઝાદી માટે સુરવીરો આ મદરેસામાંથી તૈયાર કરવામાં આવશે. અને પછી દેવબંધ મદરેસાના પગલે ચાલીને સહારનપુર, લખનૌ, દાભેલ જિલ્લા નવસારી અને સમગ્ર દેશના અંદર મદરેસાઓની જાળ બિછાવવામાં આવી અને તેનો એક મુખ્ય હેતુ ભારત દેશની આઝાદી માટે સુરવીરો પેદા કરવા હતા. હવે આગળની વાત સાંભળો. એ જ દેવબંધ મદરેસો જેનો એક હેતુ ભારત દેશની આઝાદી હતો તેના પ્રથમ સ્ટુડન્ટ અને ત્યારબાદ આગળ ચાલીને તે મદરેસાના પ્રથમ શેખુલ હદીસ એવા જેને આજે આપણે બહુ જ હુલામણા અને પ્યારા નામથી યાદ કરીએ છીએ, તેઓ શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહી તઆલા અલયહ. ભારત સરકારે બહુ મોડે મોડે જાગીને લગભગ 8 વર્ષ પહેલા એવર્ડના સન્માનના અંદર 5 રૂપિયાની પોસ્ટલ ટિકિટ બહાર પાડી અને તે સમયના ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાહેબે જ્યારે ટિકિટની વિમોચન કર્યું દિલ્હીમાં, તે સમારંભના અંદર હું સાક્ષી મોજુદ હતો. તે હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલયહ. અને તેઓએ સિલ્ક પેપર મુમેન્ટ, રેશમી રૂમાલ ચળવળ જેઓએ ચલાવી, જેણે ભારત દેશની આઝાદી અપાવવામાં મહાન ફાળો ભજવ્યો. આ વડીલો બેઠા છે, એઓ પાસે ઇતિહાસ છે. એક સવાલ છે મારો, ભારતની આઝાદીના, ફ્રીડમ ફાઇટ ઓફ ઇન્ડિયાના તે કયા સેનાનીઓ છે કે જેઓને ભારતની ભૂમિથી 1000 કિલોમીટર દૂર લઈ જઈને યુરોપના અંદર જેલની સજા કરવામાં આવી હોય? આ સવાલના ઉપર કોઈ દિવસે સંશોધન થયું, કોઈ દિવસે વાંચન થયું કે ભારતની આઝાદીની લડતના તે કયા સેનાનીઓ છે કે જેઓને ભારતની ભૂમિથી 1000 કિલોમીટર દૂર લઈ જઈને અંગ્રેજોએ જેલની સજા આપી હોય? સાંભળી લ્યો, અંગ્રેજી ભાષામાં, ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં, ઉર્દુ ભાષામાં પુસ્તકો છે, તો મારી ફરિયાદ મુસલમાનો કિસી સે નહીં તુમ સે હૈ કે હમને આજ તક અપને બડો કા ઇતિહાસ નહીં પડા, ઉનકી હિસ્ટરી હમને નહીં પડી. આજે અમે ફખરને સાથે કહીએ છીએ, શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી, શેખુલ ઇસ્લામ મૌલાના સૈયદ હુસેન અહમદ મદની અને તેઓની આખી ટીમ જેઓને બ્રિટિશ સરકારે ધરપકડ કરીને ભારતથી 1000 કિલોમીટર દૂર યુરોપનો એક ટાપુ આયર્લેન્ડ માલ્ટામાં લઈ જઈને એઓને જેલની સજા કરી અને તેઓએ લગભગ 4 વર્ષ સુધી યુરોપના એક ટાપુ માલ્ટાના અંદર જેલની સજા ભોગવી, તે શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલયહ હતા. આજે પણ માલ્ટામાં તે જેલ અને તે જેલની યાદો આપણને પુકારે છે, આવાજ લગાવે છે
કે અહીં રહીને તેઓએ ભારતની આઝાદી માટે જેલમાં બેઠા બેઠા કેવી ફિકરો કરી હતી, કેવા વિચારો અને કેવી પ્લાનિંગ કરી હતી. તે હતા શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલૈહ. જ્યારે 1919માં બ્રિટિશ સરકાર એઓને છોડે છે અને ત્યારે જ્યારે એઓ છૂટીને બોમ્બઈના બંદર ગા પર પહોંચે છે, પોર્ટ પર, તે સમયની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વડે એઓનું ભવ્ય સ્વાગત થાય છે. તે વખતે હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલૈહ મુંબઈના અંદર એક સભામાં એમ કહે છે કે માલ્ટાની જેલોમાં બેસીને એક વિચાર હું લઈને આવ્યો છું, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાએ સાથે મળીને આપણે બ્રિટિશ સરકારના સામે આગળ વધવું પડશે અને કોમી એકતાની તાકાતથી આઝાદીની લડાઈ લડવી પડશે, તો આપણે ભારત દેશને આઝાદી અપાવી શકીશું. સભામાં જેટલા લોકો હાજર હતા તેઓએ હઝરત શેખુલ હિંદના આ શબ્દોને ફૂલ માળાના જેમ પોતાના ગળા અને પોતાના દિલમાં વસાવી લીધા અને તે દિવસે સંકલ્પ કરવામાં આવ્યો કે હવે કોમી એકતાના સાથે આપણે દેશની આઝાદી માટે આગળ વધીશું. તો પ્રથમ પ્રશ્ન આવ્યો કે કોને આપણે લીડરશીપ આપીએ, કોને નેતાગીરી સોંપવામાં આવે. હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલૈહ તેઓની દીર્ઘ દ્રષ્ટિ કહેવાય કે તેઓના સામે ઘણા બધા નેતાઓની યાદી આપવામાં આવી. તેઓએ ટીક કરી કે આ મોહનદાસ કરમચંદ ગાંધીને નેતાગીરી સોંપવામાં આવે અને એઓને આગળ રાખીને આપણે આઝાદીની લડાઈ લડીએ. બધા લોકોએ હઝરતના આ શબ્દોને હાથો હાથ લીધા અને તે સભામાં મૌલાના અબ્દુલ હઈ બારી ફિરંગી જેઓ લખનૌના હતા તેઓએ મહાત્માનું બિરુદ મોહનદાસ કરમચંદ ગાંધીને આપ્યું. આ મહાત્માનું બિરુદ મોહનદાસ કરમચંદ ગાંધીને આપનાર મૌલાના અબ્દુલ બારી ફિરંગી મહલ્લી રહમતુલ્લાહ અલૈહ હતા, તેઓએ આ લકબ આપ્યું. મુસ્લિમો, મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી બનાવનાર હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ તઆલા અલૈહ, વો હમારે આઈડિયલ હૈ, તે આપણા હીરો છે. એઓનું જીવન એ આપણાના માટે એક સુંદર આઈડિયોલોજી આપનારું છે. ત્યાર પછી મૌલાના મહમૂદ હસન દેવબંદીએ જમિયતે ઉલમાએ હિંદના ફંડથી સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીના પ્રવાસોનું આયોજન કર્યું અને ઠેર ઠેર દેશભરમાં સભાનું આયોજન કરીને લોકોના અંદર જાહેરાત કરવામાં આવી કે આ આપણા આઝાદીના માટે હવે નેતા છે અને એઓની નેતાગીરીના અંદર આપણે આઝાદીની લડાઈ લડવાની છે. તો એક બેરિસ્ટરને મહાત્મા ગાંધી બનાવનાર હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ તઆલા અલૈહ હતા. અને આગળની એક વાક્ય કહું, જો ઓલ ઇન્ડિયા રેડિયો તમને રેકોર્ડ આપવા તૈયાર થઈ જાય કોઈક રીતે, તો 1947ની 15મી ઓગસ્ટે જ્યારે ભારત દેશ આઝાદ થાય છે અને ઓલ ઇન્ડિયા રેડિયો પર મહાત્મા ગાંધીજીનું પ્રથમ સંબોધન દેશવાસીઓના નામ પર થાય છે, તેના શબ્દો જોઈ લ્યો. તેના શબ્દોની શરૂઆત મહાત્મા ગાંધીજી એમ કરે છે કે આજે હું આઝાદીના તે શૂરવીર અને મહાન લડવૈયા હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદીને વિનું છું કે જેઓએ સમગ્ર ભારતને આઝાદીના માટે ઊભા કર્યા અને તેઓએ આઝાદીનો પ્રાણ ફૂક્યો. એ શબ્દ મહાત્મા ગાંધીજીના પ્રથમ સંબોધનની પ્રથમ વાક્યોના અંદર છે. તે હતા હઝરત શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહમતુલ્લાહ અલૈહ. આજે તો આપણા મુસ્લિમ સમાજને એ પણ ખબર નથી કે 5 રૂપિયાની ટિકિટ હઝરતના નામના ઉપર ભારત સરકારે બહાર પાડેલી છે, એટલો ઇતિહાસ બી આપણે નથી જાણતા. ને એક મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવનાર એ મૌલાના મહમૂદ હસન દેવબંદી હતા. આગળ ચાલો, સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો. 1928માં કરમસદના એક ખેડૂત પુત્રને સરદાર વલ્લભભાઈ પટેલનું બિરુદ, અમે બારડોલી વાસીઓ આપેલું, સરદારનું બિરુદ આપનારા અમે હતા. જ્યારે એ ખેડૂતના ઉપર ટેક્સની ચળવળ લઈને આવ્યા 1928માં, તે સમયની એક વાત રજૂ કરું છું. કાપડિયા સાહેબ, અમારે તો બારડોલીમાં ગાંધી આશ્રમ છે, હું તમને હાર્દિક આમંત્રણ પાઠું છું, કોઈક દિવસ બારડોલી આવો, પરોણાગતિ અમારા માટે બહુ ખુશીની વસ્તુ હશે. હું તમને સ્વરાજ આશ્રમમાં લઈ જાઉં. આજે પણ બારડોલી સ્વરાજ આશ્રમના અંદર રેકોર્ડ મોજૂદ છે, એક ઐતિહાસિક રેકોર્ડ. અને તમે મોરારજીભાઈની વાત કરી, તો મેં મારા બચપનમાં મોરારજીભાઈને જોયા છે કે એ સ્વરાજ આશ્રમને એ પ્રમુખ હતા, તો ભારતના વડાપ્રધાન હોવા છતાં મિટિંગમાં ભાગ લેવાય આવતા સ્વરાજ આશ્રમની મિટિંગમાં. તે આશ્રમના રેકોર્ડમાં આજે પણ છે કે જ્યારે 1928માં સરદાર વલ્લભભાઈ પટેલે ચળવળ ઉપાડી, જે ચળવળથી એઓ ભારત દેશમાં સરદાર તરીકે આગળ આવ્યા, તે ચળવળ વેરા લોકોનો ટેકો એઓને જેટલો જોઈતો હતો એટલો મળતો ન હતો. હવે ટેકો જોઈએ તો શું કરવો? તો બારડોલી પાટીદાર સમાજે કે જેઓના હાથના અંદર સ્વરાજ આશ્રમનું સંચાલન હતું, તેઓએ એક સવાલ તૈયાર કર્યો. ફતવો એને કહેવાય કે જેમાં કોઈ સવાલ કરે અને મુફતી એનો જવાબ લખે, એને ફતવો કહેવાય. તો સવાલ લખનારાઓ બારડોલી પાટીદાર સમાજના લોકો અને બારડોલીના પાટીદાર સમાજના આજુબાજુના ગામડાના લોકો, તેઓ એક સવાલ લખે છે સરદાર વલ્લભભાઈ પટેલની ચળવળ બાબતે. અને તે સવાલ ડાભેલ મદ્રેસાના ફતાવા વિભાગને પૂછવામાં આવે છે. 115 વર્ષ જૂની એ સંસ્થા છે જ્યાં હું પ્રોફેસર છું, એ સંસ્થા. તો સરદાર વલ્લભભાઈ પટેલનો એ ચળવળ બાબતનો એક સવાલ ડાભેલ મદ્રેસાના ફતવા વિભાગને પૂછવામાં આવે છે. તો તે વખતે તે ફતવા વિભાગથી જવાબ લખવામાં આવે છે, સરદાર વલ્લભભાઈ પટેલની ચળવળને ટેકો જાહેર કરતો. અને તે સમયે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે લાખોની સંખ્યામાં તે ફતવો પ્રસિદ્ધ કર્યો છપાવીને, અને તેની સજારૂપ બ્રિટિશ સરકારે સુરતમાં અનવર પ્રેસમાં એ ફતવો છપાવ્યો હતો, એ અનવર પ્રેસને બેન કર્યો, એના ઉપર પ્રતિબંધ લગાવ્યો. તે છતાં પણ તે ફતવાને પ્રસિદ્ધ કરવામાં આવ્યો. અને 1928ની સરદાર વલ્લભભાઈ પટેલની ચળવળમાં ડાભેલ મદ્રેસાથી ગયેલા એ ફતવાએ એક પ્રાણ ફૂક્યો, અને પછી સરદાર વલ્લભભાઈની ચળવળ આગળ ચાલી. એના બધા રેકોર્ડ આજ સુધી મોજૂદ છે, તે છપાયેલા ફતવા પણ મોજૂદ છે. 1930માં મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા કરી. દાંડી યાત્રા પર કોઈ દિવસ કોઈ પુસ્તકનું વાંચન કર્યું? સંપૂર્ણ પુસ્તક ગુજરાત સરકારે દાંડી યાત્રા પર એક પુસ્તક છપાવેલું છે. તે પુસ્તકના અંદર પેજ નંબર 255 થી લઈને 266 સુધી 11 પેજ વાંચવા લાયક છે. એ પુસ્તકના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે ગાંધીજી દાંડી યાત્રા કરતા કરતા દાંડી માર્ગ, જેને હેરિટેજ માર્ગ જાહેર કરવામાં આવ્યો, દાંડી યાત્રા કરતા કરતા નવસારી તે વખતે તો તાલુકો હતો, પાછળથી જિલ્લો બન્યો, નવસારી તાલુકાના ધામણ ગામે પહોંચે છે. ધામણ એક નાનકડું ગામ છે અને ગાંધીજી ત્યાં રહે છે. ત્યારે ડાભેલ મદ્રેસાના તે જમાના મુફતીઓ અને આલિમો મૌલાના હિફઝુર રહમાન સેહારવી, મુફતી અતિકુર રહમાન ઉસ્માની, તેઓ ધામણ ગામે જાય છે અને જઈને
ગાંધીજીની મુલાકાત કરે છે. ગાંધીજી એમ કહે છે કે મારી આ દાંડી યાત્રા અને તેના અંદર મીઠાના કાયદા વિરુદ્ધ જે મારી ચળવળ છે તે બાબતે ઇસ્લામ ધર્મના અંદર પણ કંઈક છે? તો કા છે, પૈગંબર સાહેબનું બી એ જ ફરમાન છે કે મીઠું એવી બધી વસ્તુના ઉપર કર ન હોવો જોઈએ. તો ગાંધીજીએ વિનંતી કરી કે પૈગંબર સાહેબના આ ફરમાન કોઈક મને લખીને આપે તો મારી ચળવળના અંદર નવું જોમ ને નવી તાકાત આવે. તો આ જે શિક્ષકોનું એક મંડળ ગાંધીજીને મળવા ધામણ ગયા હતા, તેઓ રાત્રે ફરી મદ્રેસામાં આવે છે અને તે જમાનામાં મદ્રેસાના શેખુલ હદીસ કે જેઓ સ્વતંત્ર ભારતના આઝાદીના બહુ મોટા સેનાની હજરત અલ્લામા મૌલાના અનવર શાહ સાહેબ કશ્મીરી રહમતુલ્લાહ અલેહ, એઓની મુલાકાત કરે છે અને આધારભૂત પુસ્તકોમાંથી પૈગંબર સાહેબની હદીસ કાઢવામાં આવે છે અને તેને ગુજરાતીમાં લખવામાં આવે છે અને બીજે દિવસે જઈને નવસારીમાં દુધિયા તળાવના ઉપર જ્યાં ગાંધીજીની જાહેર સભા છે ત્યાં જઈને ગાંધીજીને રજૂ કરવામાં આવે છે. ગાંધીજી પૈગંબર સાહેબની એ હદીસને લઈને બીજે દિવસે નવસારીના દુધિયા તળાવની જાહેર સભામાં ઊભા થઈને એમ કહે છે કે મને ગઈકાલે ખબર પડી કે મીઠાના ઉપર કર નાખવા બાબતે પૈગંબર સાહેબે પણ મનાઈ ફરમાવી છે અને તેનું લેખિત મને આ આધારભૂત આજે મને રેફરન્સ મળ્યા છે અને એના વડે મારી આ ચળવળને નવું જોમ અને નવી તાકાત મળી છે. ગાંધીજીના એ શબ્દો દાંડી યાત્રા નામના પુસ્તકના અંદર લખવામાં આવેલા છે. તો એના વગર બીજી કેટલી વસ્તુઓ તમને હું ગણાવું. મુસલમાનો, બહુત જરૂરત હૈ કે આપ મુલ્ક કી આઝાદી કા ઇતિહાસ પઢે, હિસ્ટરી પઢે. 1925 મેં તર્કે મુઆલાત અસહકાર આંદોલન યે ચલાયા, ઉસ વક્ત શેખુલ ઇસ્લામ મૌલાના સૈયદ હુસૈન અહમદ મદની રહમતુલ્લાહ અલે કી બરકત સે 1931 માં સિવિલ નાફરમાની એ માટે જમિયતે ઉલમાએ હિન્દ તે સમયે ચળવળ ચલવી. બલ્કે 1942ના અંદર જ્યારે ચળવળો ચાલી અને અંગ્રેજ કી ફોજ મે ભરતી કરના હરામ હે એ નારો લગાવવામાં આવ્યો, તે નારો લગાવનાર મૌલાના સૈયદ હુસૈન અહમદ મદની રહમતુલ્લાહ અલે હતા અને એ નારાના લઈને અખંડ ભારત, તે સમયનું અખંડ ભારત ની કરાચીની કોર્ટના અંદર જ્યારે અંગ્રેજ જજના સામે એક કેસ ચલાવવામાં આવે છે તો અંગ્રેજ જજ મૌલાના હુસૈન અહમદ મદનીને પૂછે છે કે હુસૈન અહમદ, કે આપને કહા થા કે અંગ્રેજ કી ભોજ મેં ભરતી કરના હરામ હૈ? તો મૌલાના હુસૈન અહમદ મદની શબ્દો નથી બદલતા, બલ્કે હિંમતના સાથે કહે છે, જજ સાહેબ કહા હૈ ઓર જબ તક હુસૈન અહમદ કે બદન મેં જાન ઓર રૂહ હૈ યહી કહુંગા કે અંગ્રેજ કી ભોજ મેં ભરતી કરના હરામ હૈ. બાજુમાં ઉભેલા નેતાઓ કહે છે, મૌલાના જરા શબ્દો બદલો, એટલા માટે કે અંગ્રેજ જજ તમારા વિરોધ કોઈ સખત સજાનું ફરમાન નહીં કરી દે. અંગ્રેજ જજ પછી ધીમેથી પૂછે છે, હુસૈન અહમદ તમારા શબ્દોની સજા જાણો છો કે તમારા આ શબ્દોના ઉપર હું સજા તમને મળી શકે? મૌલાના હુસૈન અહમદ મદનીએ પોતાની બગલ થેલીમાંથી કફનનું કપડું કાઢ્યું અને જજ સાહેબના ટેબલના ઉપર ફેંકીને પડકાર ફેંક્યો, મુજે માલૂમ થા કે મેરી ઇસ જુમલે પર ક્યા સજા હોને વાલી હૈ, ઇસીલે મેં અપના કફન દેવબંધ સે સાથ લેકે આયા હું તાકે કરાચી વાલો કો મેરા કફન તલાશ કરને કી જરૂરત ન પડે. વો થે હુસૈન અહમદ મદની રહમતુલ્લાહ અલે, જિન્હોને અંગ્રેજ કી ફોજ મેં ભરતી હોના હરામ હૈ વો જજ કે સામને ખડે હોકર કે કહા થા ઓર કહા ઇસીલિયે તો મેં કફન સાથ મેં લેકર કે આયા હું. નવજવાનો, વિદ્યાર્થીઓ, તમને આહવાન કરીશ, ઇતિહાસ બધા લખાયેલા છે, એનું વાંચન કરો કે દેશના માટે કેવી કેવી કુરબાનીઓ આપણા ઉલમાએ વડીલોએ
આપી અને કેટલા યોગદાન વડે આ મહાન આઝાદીનો ધ્યેય પ્રાપ્ત થયો. અંતમાં એક વાત મારે બહુ દુઃખના સાથે કહેવી છે. અમે એવું નથી કહેતા મુસલમાનોને હક આપો, અધિકાર આપો, બિલકુલ નથી કહેતા. અમે ભિખારી નથી કે મુસલમાન ભિખારી બનીને કોઈના દરવાજાના ઉપર હક માંગવા જતા હોય. અમે તે કોમના લોકો નથી. અમે તો એટલું જ કહીએ છીએ, ભારતના બંધારણે જે બંધારણ 1950 26મી જાન્યુઆરીમાં આ દેશમાં અમલમાં આવ્યું, તે બંધારણે જે અધિકાર જે હક્કો દરેક નાગરિકોને આપ્યા છે, તે હક્કો દરેક નાગરિકોને મળવા જોઈએ, તો જ આપણે સાચા અર્થમાં પ્રજાસત્તાક કહેવાશું. અમે માત્ર મુસ્લિમો માટે હક નથી માંગતા. ચોખ્ખી ચોખ્ખી વાત છે અમારી, દેશના બંધારણે દરેક નાગરિકોને જે હક્કો આપ્યા છે, તેઓને તે હક સમાન તક, પ્રગતિની તક મળવી જોઈએ. અને કોઈના સાથે કપડાં, પહેરવેશ, ચહેરાની ઓળખાણના લઈને ભેદભાવ ન થવો જોઈએ. કોઈના સાથે અસમાનતા ન થવી જોઈએ. હરેકને દરેકને તેના હક્કો મળવા જોઈએ, એ અમારી માંગ છે. અને એ જ જ્યારે દરેકને હક્કો મળશે, તો સાચા માનાના સહી રીતે સાચી રીતે આપણો દેશ પ્રજાસત્તાક કહેવાશે. બીજી એક વાત, લોક એ નહીં સોચતે કે મુસલમાનો કો યે દેંગે વો દેંગે, મુસલમાનોને આ મળશે આ મળશે. મુસલમાનોને પાછળ રાખો, પછાત રાખો દરેક ક્ષેત્રે. જે લોકો આવી ગંદી વિચારસરણી રાખતા હોય, કાપડિયા સાહેબ તમારા શબ્દો બહુ જ અતિમૂલ્યવાન, કે જેઓ આવી ગંદી વિચારધારા રાખે છે, તેઓને એક જ વાત અમારે કહેવી, જેઓ મુસલમાનોને પાછળ રાખવાનું વિચારે છે, તેઓ મુસ્લિમોના દુશ્મન નથી, પણ તેઓ ભારત દેશના દુશ્મન છે. તેઓ ભારત દેશના દુશ્મન છે જેઓ મુસ્લિમોને પછાત રાખવા માટે વિચારે છે. શા માટે? આજે આપણી કઠોર સ્કૂલના મેનેજમેન્ટે, કમિટી સભ્યો, શિક્ષકગણ, પ્રિન્સિપલ સાહેબે કેટલા શાનદાર પુષ્પગુરુથી સ્વાગત કર્યું. તે સ્વાગત માટે જે પુષ્પ આપવામાં આવ્યા, તમે જરા ધ્યાનથી જોયા હોય તો એમાં વિવિધ કલરના પુષ્પો છે. કોઈ પીળું છે, કોઈ સફેદ છે, કોઈ લાલ છે, કોઈ લીલું છે. કેટલો સુંદર આ ગુલદસ્તો છે. આ ગુલદસ્તો ક્યારે શાનદાર અને ખૂબસૂરત દેખાશે? જ્યારે કે એના અંદર જેટલા કલરના ફૂલો છે ને, એ બધા જ ખીલેલા હોય, તો જ એ પુષ્પગુચ્છ ખૂબસૂરત અને ભવ્ય અને શાનદાર દેખાશે. એમાં એક પણ જો કરમાયેલું ફૂલ હતે, તો આજે આખા મેનેજમેન્ટની ઇજ્જત જતે કે આ લોકો એક ફૂલ આવું રાખ્યું. મોંઘવારી એટલી હદે નીચે ઉતરી ગઈ કે એ ફૂલ બી કરમાયેલા લાવવા પડ્યા. એના પર બી જીએસટી આવી ગયો ફૂલ પર, કે આપણે આટલા આવા કરમાયેલા ફૂલ લાવવા પડ્યા. જેટલા ફૂલો એના અંદર છે, એ દરેકે દરેક ખીલેલા હશે, તો આ પુષ્પગુચ્છ અને આ ફૂલદાની સુંદર દેખાશે. મારો ભારત દેશ એક પુષ્પગુચ્છ જેવો છે, એક શાનદાર ફૂલદાની જેવો છે, અને જેટલા ધર્મ એના અંદર છે, એ દરેક એના ફૂલ છે. જ્યારે દરેક ધર્મના નાગરિકો ખીલેલા હશે, તો સમગ્ર જગતના સામે આ ફૂલદાની ખૂબસૂરત દેખાશે. અને જો એમાં એક પણ ધર્મ, એક પણ કોમનું ફૂલ કરમાઈ ગયેલું હશે, તો આખી દુનિયાના અંદર ભારત દેશનું નામ ખરાબ થઈ જશે. જરૂરત છે એની કે દેશના દરેક નાગરિકને વિકાસની તક મળે, સાચા માયનામાં વિકાસની તક મળે. શબ્દોથી કશું થતું નથી, અને શબ્દોથી કોઈને મળી નથી જતું. આગળ વધીને દરેકને સમાન હક્કો આપવાની જરૂરત છે. આ પ્રસંગે હું તમને સૌને વિનંતી કરીશ સાચો ઇતિહાસ વાંચો, સાચો ઇતિહાસ સાંભળો અને સંકલ્પ કરો કે દેશનું બંધારણ આપણે બચાવવાનું છે, દેશનું બંધારણ બચાવવાનું છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર અને તેઓના સાથીઓની મહામહેનતે ભારત દેશને આટલું સુંદર એક બંધારણ બનેલું છે. એ બંધારણને સાચવવું, બંધારણના મૂલ્યો અને બંધારણના અંદર જે સમાન તકો છે એ દેશના અંદર રહેશે તો જ ભારત દેશ વિશ્વની મહાસત્તા બની શકશે. આ બંધારણ હશે અને બંધારણ મુજબ દેશ ચાલશે તો દેશ વિશ્વમાં મહાસત્તા બની શકશે, નહીં તો પછી શું થઈ રહેલું છે, કયા ક્ષેત્રમાં શું થઈ રહેલું છે. મારા કરતા પેપર વધારે તમે વાંચો છો, મારે કંઈ કહેવાનું રહેતું નથી. અલ્લાહ તાલાથી આપણે દુઆ કરીએ, અલ્લાહ આપણા ભારત દેશની હિફાજત કરે. એકવાર થયેલા ટુકડા એનું ટુકડાનું પુનરાવર્તન નહીં થાય અને દેશ દેશ રહે અને આપણે સાચા માનામાં કહી શકીએ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હમ હે ગુલ બોલે ઉસકી વો ગુલ સીતા હમારા, હમ સાચા માયનાના અંદર કહી શકીએ. આજે પ્રજાસત્તાક દેશ પ્રજાસત્તાક થવાના 71મા વર્ષે પણ ભારતના મુસ્લિમોએ જો વફાદારીની સાબિતી આપવી પડતી હોય તો એનાથી વધારે કોઈ દુઃખદ ઘટના નથી, એનાથી વધારે કોઈ દુઃખદ બાબત નથી કે મુસ્લિમોને શંકાની નજરથી જોવામાં આવે અને મુસ્લિમોને એમ કહેવામાં આવે કે તમે ભારતીયો છો એની સાબિતી આપો. 71મા વર્ષે પ્રજાસત્તાકના કે જેઓની ખૂનની નદીઓ આ દેશની આઝાદીના માટે વેળાવવામાં આવી હોય તેઓના પાસે સાબિતી માંગવામાં આવે, એનાથી મોટી કોઈ દુઃખદ ઘટના નથી થઈ શકતી. અંતિમ વાત આ પ્રોગ્રામની મારી મોડેથી, તમે મુસ્લિમોને શું સમજો છો? આ તો તે મુસ્લિમ છે કે જ્યારે દર વર્ષે પવિત્ર મક્કા મદીનાની યાત્રાએ જતા હોય છે તો હજનો પ્રોગ્રામ લાઈવ ટેલિવિઝન પર આવતો હોય છે. કાપડિયા સાહેબની વિનંતી અને મારી વિનંતી બી કે ટીવી અને ઇન્ટરનેટને છોડો પણ આવા પ્રોગ્રામ કોઈક વાર જોઈ લેજો કે જ્યારે હજનો પ્રોગ્રામ લાઈવ આવતો હોય તો જોજો કે જગતભરના મુસ્લિમો જ્યારે હજની યાત્રામાં મક્કા મદીના પવિત્ર શહેરમાં એકત્ર થતા હોય, જ્યારે 40-45 લાખ હાજીઓ દર વર્ષે ત્યાં પવિત્ર જગ્યાએ હજ કરતા હોય ને શરીરના ઉપર બે સફેદ રંગની ચાદર વીંટાડેલી હોય અને ત્યાં મક્કાના અંદર ઇબાદત કરતા હોય, તો ત્યારે સમગ્ર જગતના મુસ્લિમોમાં જો તમારે ભારતના મુસ્લિમોને ઓળખવું હોય તો તમે બહુ સરળતાથી ઓળખી લેજો કે તે પવિત્ર ભૂમિ પર હજની ઇબાદત વેળા પણ ભારતીય મુસ્લિમો પોતાના તિરંગો ઝંડો લઈને હાથમાં ઇબાદત કરતા હોય છે. ની જોયું હોય તો ખુલ્લો ચેલેન્જ છે કે મુસ્લિમો પવિત્ર મક્કા મદીનામાં પણ પોતાના ભારત દેશને યાદ રાખતા હોય ઇબાદત વખતે, ત્યાર પછી પણ અગર મુસ્લિમોથી વફાદારીની સાબિતી માંગવામાં આવતી હોય તો અમે એમ સમજીએ કે હજુ પ્રજાસત્તાક હોવામાં કંઈક ઉણપ છે અને કંઈક એના અંદર હજુ કરવાનું બાકી છે. આવો બધા સાથે મળીને દેશનું બંધારણ સાચવીએ, સંકલ્પ કરીએ આ બંધારણ બાકી રહે અને આ બંધારણ મુજબ દેશ ચાલતો રહે તો જ ભારત વિશ્વની મહાસત્તા બનીને રહેશે. અને આ શબ્દો હું આજે મુસ્લિમોની બહુમતીના વચ્ચે નથી કહેતો, અલ્હમ્દુલિલ્લાહ રેકોર્ડ છે, મારી વેબસાઇટના ઉપર જોઈ લેજો. એવા એવા પ્રોગ્રામ કે જેમાં RSSના સભ્યો પણ છે, બજરંગ દળના છે, વિશ્વ હિન્દુ પરિષદના છે, ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટરો છે, એ સભાઓના અંદર આ મૌલવીએ ઊભા થઈને ખુલ્લા શબ્દોમાં કહેલું છે, ખુલ્લા શબ્દોના અંદર કે આવતા 15 વર્ષના માટે સંકલ્પ કરો કે હિન્દુ મુસ્લિમ એક પણ ક્રિમિનલ રાઇટ્સ કોઈ પણ કોમવાદી લડાઈ ન થાય અને દરેક દેશના નાગરિકને સમાન તકમાં મળે તો 16મા વર્ષે મારો ભારત દેશ વિશ્વની મહાસત્તા બની જાય. માત્ર 15 વર્ષ આવા આપી દો કે જેમાં એક પણ ક્રિમિનલ રાઇટ્સ ન હોય, હિન્દુ મુસ્લિમ લડાઈ ઝઘડાઓ ન હોય અને બંધારણે આપેલી હરેકને સમાન તકો મળી જાય. તો 16મું વર્ષ આ ફકીરની ભાષા લખી લ્યો, ભારત દેશ વિશ્વની મહાસત્તા હશે. પણ જેઓને ભારતની આ સોનાની ચીડિયાની પાખો જ પીખી કાઢવી હોય તેઓના માટે તો શું કહેવું. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલાથી કે અલ્લાહ આપણા ભારત દેશને સલામત રાખે, સાચા માનાના અંદર પ્રગતિ આપે, દરેકને સમાન તકો મળે. આજના આ પ્રોગ્રામના અંદર આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા, સ્કૂલ મેનેજમેન્ટ બધાને શુક્રિયા, આભાર, જઝાકુમુલ્લાહ, વાખિરુ દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન.